પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક જૂના કરારમાં તેનો 37મો અધ્યાય, તેની 5, 23 અને 24 ત્રણ કલમો પ્રથમ વાંચીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 37મો અધ્યાય 5, 23 અને 24. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. 23મી કલમ. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. જો કે તે પડી જાય તો પણ તે છેક જમીન દોષ થશે નહીં, કેમ કે યહોવા તેનો હાથ પકડીને તેને નિભાવશે. આ ખાસ આધાર વચનો છે આજના માટે. હવે આપણે થોડું નવા કરારમાંથી પણ વાંચન કરવા માગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા અને તેનો 15મો અધ્યાય, જે બહુ પ્રખ્યાત છે, આપણે મોઢે જેવો છે તે 15મો અધ્યાય અને તેની 11 થી 24 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તેને 11 થી 24 કલમ. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઊઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણો વેગળો હતો. એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને પેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું, બહુ અગત્યની કલમ છે 21મી, કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ગાલો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મૂઓ હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જળ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. પ્રભુ બાપ, તેના પવિત્ર વચન ઉપર તેનો પુષ્કળ આશીર્વાદ રેડી દો અને સમજવાના માટે પ્રભુ આપણી સહાયને મદદ કરે. હવે મેં હમણાં જ કહ્યું એમ, બાઇબલ શાસ્ત્ર વાંચન કર્યું ત્યારે એ આપણું શાસ્ત્ર ભાગ જે હતો તે જ્યાં કે મેં આધાર રૂપે લીધો છે. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તેને તે તને ફળીભૂત કરશે. હવે 2009ની સાલ તો પૂરી થઈ ગઈ અને 2010ની સાલમાં આપણે પ્રવેશ કર્યો છે. ત્યારે આપણે 2009ની સાલમાં શું કર્યું એ વિશે જરા જોવા માગીએ છીએ. અને એના સંદર્ભમાં આપણે પ્રભુએ ઇસરાયેલી પ્રજાને મિશનમાંથી છોડાવી અને કનાન દેશ તરફ દોરી જાય છે, ત્યાર પછી પણ એ પ્રજાએ શું કર્યું એના સંદર્ભમાં આપણે આપણે શું કર્યું છે તે જોવા માગીએ છીએ. અને આ 2010ની સાલમાં બે પોઈન્ટ મારા મગજમાં આવે છે. એક પોઈન્ટ તો એ છે કે આપણે શું નિર્ણય કરવા માગીએ છીએ. વોટ ઇઝ અવર કમિટમેન્ટ, નોટ રિઝોલ્યુશન બટ કમિટમેન્ટ. આપણે શું દૃઢ નિશ્ચય કે દૃઢ પ્રતિજ્ઞા કરવા માગીએ છીએ પ્રભુના માટે. અને બીજો જે પોઈન્ટ છે તે જ્યાં કે મને પ્રભુ કહે છે કે પ્રભુ આપણ દરેકની આ વર્ષે મુલાકાત લેવા માગે છે, દરેકની પાસે જઈને પ્રશ્ન કરવા માગે છે કે હું તારા માટે શું કરું, એના માટે તારી શી ઈચ્છા છે. પ્રભુ આપણ દરેકની પાસે આવીને આપણને પ્રશ્ન કરવા માગે છે કે હું તારા માટે શું કરું, એ માટે તારી સી ઈચ્છા છે. હવે જરા એલર્ટ રહેજો અને થોડુંક ખાસ કરીને બાઇબલ જરા ઉઘાડજો અને જરા જોતા રહેજો. તો ઇસરાયલ પુત્રોની બાબતો તો આપણે ઘણી બધી જાણીએ છીએ. હું તમને નિર્ગમન 14:15 વિશે, નિર્ગમન 14:15 જરા ઉઘાડી અને જરા જોતા રહેજો અને ત્યાં શું જોવા મળશે, શું લખવામાં આવેલું છે. ત્યાં આગળ એવું લખવામાં આવેલું છે કે ઇસરાયલ પુત્રોને કહે, એટલે મૂસાને પ્રભુ ફરમાવે છે કે ઇસરાયલ પુત્રોને કહે કે તેઓ આગળ વધે, આગળ જાઓ. અને પછી નિર્ગમન 14:21 કલમ જરા જુઓ, એમાં એવું લખવામાં આવ્યું છે, અને મૂસાએ પોતાનો હાથ સમુદ્રના ભણી લંબાવ્યો અને યહોવા એ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો ને સમુદ્રને ઠેકાણે કોરી ભૂમિ કરી દીધી ને તેના પાણીના બે ભાગ થઈ ગયા, પાણીના બે ભાગ થઈ ગયા. આગળ વધો. અને એ જ પ્રમાણે જો તમે જુઓ થોડુંક આગળ, ઇસરાયલ પુત્રો કોરી ભૂમિ પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા અને પાણી તેમને જમણે તથા તેમને ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયા. સમુદ્રને પાછો હટાવ્યો, તમે આગળ જાઓ, સમુદ્રને પાછો હટાવ્યો. પછી તમે યહોશુઆનું પુસ્તક ઉઘાડો અને જેનો 3:15-17 કલમો જરા આપણે દ્રષ્ટિપાત કરીએ. યહોશુઆ પ્રબોધકનું પુસ્તક તેનો 3:15-17 કલમ, એમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે, અને કોષ ઊંચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા, જાણો છો કે 12 કુળો હતા, 12 યાજકોએ પવિત્ર કરાર કોષ ઊંચકેલો અને પછી વાત આગળ ચાલે છે. યર્દનની પાસે આવ્યા ને કોષ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા ત્યારે ઉપલી તરફથી વહેતા પાણી ઠરી રહ્યું અને ઘણે દૂર સુધી, એટલે આરેથાન પાસેના આદમનગર સુધી ઢગલો થઈ ગયો અને ખારા સમુદ્રની ગમ જે વહેતું હતું તે વહી ગયું અને લોક એરખોની સામે પેલે પાર ઉતર્યા અને યહોવાનો કરાર કોષ ઊંચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા અને સર્વ ઇસ્રાયલીઓ કોરી ભૂમિ પર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ. અને તમે ગીતશાસ્ત્ર 114મો અધ્યાય જો અને 3 કલમ, ગીતશાસ્ત્રનું પુસ્તક 114મો અધ્યાય અને 3 કલમ શું કહ્યું છે, યર્દન નદી પાછી હટી. અરે યર્દન તું કેમ પાછી હટી, જ્યારે પ્રભુએ એમને કહ્યું કે તમે આગળ જાઓ, ત્યારે પ્રભુએ જે અશક્ય હતું તેને શક્ય કર્યું, યર્દન નદીને પાછી હટાવી, સુપ સમુદ્રને, લાલ સમુદ્રના પાણીને પાછા હટાવ્યા અને પોતાના લોકોને કહ્યું કે તમે આગળ જાઓ. જો નિર્ગમનનું પુસ્તક 13:21 હરીશભાઈ જરા વાંચશો, નિર્ગમનનું પુસ્તક 13:21
તેઓ દિવસે તેમ રાતે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘ સ્તંભમાં ને રાત્રે તેમને અજવાળું આપવા અને અગ્નિ સ્તંભમાં તેઓની આગળ આગળ ચાલતો.
પ્રભુ આગળ ચાલ્યો, પ્રભુ આગળ ચાલ્યો અને એમના લોકોને કહ્યું કે તમે આગળ જાઓ, આગળ જાઓ, પાછા ના હટશો. જેને પાછું હટવાનું હતું એ સમુદ્રને મેં મારી શક્તિથી, મારા પરાક્રમથી, બળવાન ભૂજો વડે મેં પાછો હટાવ્યો છે. એ મહાન નદી મેં પાછળ, એના પાણીને પાછળ મૂકે છે. પણ તમે આગળ જાઓ, કેટલું અજાયબ જેવું વચન ને. પણ એ લોકોએ શું કર્યું? કર્ણાનું 11મું પુસ્તક જુઓ અને એમાં લખ્યું છે કે પ્રભુ એમને દોરી ગયો, મેઘસ્તંભ રૂપે, અગ્નિસ્તંભ રૂપે પ્રભુ એમની મધ્યે હાજર રહ્યો. અને એમણે તો શું કર્યું? એમને પ્રભુએ માનના પૂર ઉપાડ્યો. એમણે જ્યારે કચકચ કરી ત્યારે પ્રભુએ એમને માંસ ખાવાને આપ્યું. પણ એમણે શું કર્યું? એમણે તો જૂનું યાદ કર્યું, કાકડી ને કચુંબર ને તળબુચા ને ડુંગળી ને પ્યાસ ને આ બધી વસ્તુઓ એમણે યાદ કરી. અને તમે જુઓ તો પુનર્નિયમના, સોરી, નિર્ગમના 16મા અધ્યાય 2-3 કલમમાં લખ્યું છે કે એ લોકોએ યાદ કર્યું કે અમે તો ત્યાં અમારા દેશમાં મિસ્ર દેશની ગુલામીમાં સારા હતા. જ્યારે અમે ત્યાં હતા ત્યારે અમે હાંડેલીઓ પાસે બેસતા બાફેલું માંસ અને રોટલી ધરાઈને ખાતા હતા. અરે પણ પ્રભુએ કેટલું બધું સરસ કર્યું તમારા માટે, મન આપ્યું, તમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં માટે માંસ આપ્યું, તમારા પગ સુજી ના જાય, તમારી કાળજી લીધી, તમારા વસ્ત્ર જીર્ણ થયા નહીં. અને જો તમે પુનર્નિયમનું પુસ્તક અને 6ઠો અધ્યાય વાંચો, દોરી ગયો પ્રભુ અને કેટલી બધી પ્રજાઓ ત્યાં રહેતી, હિવ્યો અને હિત્યો અને પરજીઓ અને અબુસ્યો અને કણાનીઓ અને આમોરીઓ અને જાત જાતની પ્રજા બધાને પ્રભુએ પોતાના બળવાન હાથ વડે, ભુજ વડે, પરાક્રમ વડે મારીને હટાવ્યા. અને એમને ઉત્તમ નગરો જે એમણે વસાયા નહોતા એ નગરોમાં આણ્યા, બરાબર, સુંદર રાચરચીલાવાળા સુંદર ઘરો છે એમણે વસાવ્યા હતા એમાં એમને સ્થાપન કર્યા. દ્રાક્ષવાડીઓ અને જૈતુનવાડીઓ, લચી ગયેલી દ્રાક્ષવાડીઓ અને જૈતવાડીઓ પ્રભુ એમને પૂરી પાડી. મીઠું પાણી કૂવામાંથી એમને પ્રાપ્ત થયું, એ કૂવા એમણે ખોદ્યા નહોતા. પ્રભુએ કેટલું બધું એમના માટે કર્યું. પણ એ પ્રજા પાછી હટી ગઈ, પ્રભુને ભૂલી ગઈ, પ્રભુનો તિરસ્કાર કર્યો, અન્ય દેવદેવોની ઉપાસના શરૂ કરી, મૂર્તિ પૂજામાં લાગુ પડ્યા. જો પછી આ પ્રજા આગળ વધે છે, પવિત્ર કરારકોષને એમની સાથે લઈ જાય છે. પણ આપણે જે વાંચીએ છીએ કે પવિત્ર કરારકોષને તેઓ સાચવી શકતા નથી, પલસ્તીઓના હાથમાં એ પડે છે. અને પછી જો તમે વાંચો ત્યાં આગળ બીજું સમીયલ 7મો અધ્યાય અને 6ઠી કલમ, બીજું સમીયલ 7મો અધ્યાય અને 6ઠી કલમ, કેમ કે ઇસરાયલ પુત્રને હું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી આજ સુધી હું ઘરમાં રહ્યો નથી પણ તંબુમાં તથા મંડપમાં રહીને ફર્યો છું. ના સાચવી શક્યા પ્રભુનો પરા, કેટલો બધો પવિત્ર કરાર કોષ જેમાં પ્રભુના સાક્ષીઓ, પ્રભુના વિધિઓ, પ્રભુની આજ્ઞાઓ પ્રભુએ મૂસા થકી તેમને આપેલી અને એનું પાલન કરવું બહુ જરૂર, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે. પણ એ લોકો એવું ના કર્યું, પાછા ગયા. જો યહોશુઆનું પુસ્તક 1લો અધ્યાય અને 8મી કલમ, હેરિસભી જરા વાંચશો, યહોશુઆનું પુસ્તક 1લો અધ્યાય અને 8મી કલમ. એ જરૂરી હતું એ વસ્તુઓ, પણ એ ભૂલી ગયા અને પાછળ ગયા. અને પછી યિર્મિયા પ્રવચકના પુસ્તકમાં આપણને 5મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો, યિર્મિયા પ્રવચક પ્રભુ દ્વારા એમને કહે છે, આ લોકો કેવા છે? પામર હૃદયના છે, મૂર્ખ છે, તેઓ દેવ યહોવાના વિધિઓ પાળતા નથી, તેઓ દેવ યહોવાનું વચન માનતા નથી, મૂર્ખ છે, પ્રભુના માર્ગમાં તેઓ ચાલતા નથી, પાછા હટી ગયા. ખરેખર તો આગળ એમને જવાની જરૂર હતી. વાલા ભાઈ બહેનો, 2009 ની સાલમાં શું આપણે આવું કંઈ કર્યું છે? વિચાર કરીએ, પ્રભુ આપણને તક આપે છે. જો દુનિયાનું સમસ્ત ચિત્ર આપણે જોઈએ તો દુનિયા ક્યાં જઈ રહી છે? આજે મોટા ભાગના લોકો શું કરી રહ્યા છે? અધમ, દુર્વાસના, પાપો, મગરૂરીપણું, દરેક જાતની ભૂંડાઈ, દાવાનળ, ક્રોધ, લોહી વેવડાવો, જાત જાતની ભૂંડાઈ તરફ આગળ વધી ગઈ છે. Yesaya 53:6 શું લખવામાં આવ્યું છે? એવું લખવામાં આવ્યું છે કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે. અને કેટલું બધું સાચું છે. હા, પ્રભુના લોકો પણ છે કેટલાય કે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે, પ્રભુના માર્ગમાં જીવન કાળે છે, પણ મોટાભાગની પરિસ્થિતિ કેટલી બધી ભયંકર છે. દેવળો ખાલી પડ્યા છે. લોકની લખેલી સુવાર્તાના છેલ્લો અધ્યાય તમે જુઓ, તેની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ જે પેલા જે દૂતો હતા તે મરિયમને, મરિયમ મગદલાને, યોહાના, જે બધી સ્ત્રીઓ પ્રભુને સુગંધિત દ્રવ્યો લગાડવા માટે આવેલી, કબર કબર તો ઉઘડી ગયેલી ને પ્રભુ તો ત્યાં હાજર નહોતા. ને પછી એમને કહે છે કે તમે મુએલામાં જીવતાઓને કેમ શોધો છો? અને આજે કેટલું બધું સાચું છે કે દુનિયા પાપમાં મરી ગઈ છે, નાશના માર્ગે જઈ રહી છે, અને પ્રભુ એવાઓને શોધી રહ્યા છે કે જેઓ એના માર્ગમાં જીવન ચલાવતા હોય, પ્રભુને આધીન રહીને પ્રભુની આજ્ઞાઓ પાડતા હોય, પ્રભુના વિધિઓ જાણતા હોય, એવાઓને એ શોધી રહી છે. પ્રભુ એવા લોકોને શોધી રહી છે. હવે પ્રભુના માર્ગમાં આપણે ચાલવું બહુ જરૂરી છે. જો આપણે પ્રભુના માર્ગમાં ચાલતા નથી તો આપણે દેવના રાજ્યના વારસદાર થઈ શકતા નથી. એના માટે શું કરવું જોઈએ? એના માટે કંઈ ખાસ છે ખરું? તો આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, હે યહોવા, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિશે મને શીખવ, તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ. પ્રભુને પ્રાર્થના કરજો, પ્રભુ તું તારા રસ્તાઓ મને બતાય કે જેથી એ રસ્તાઓમાં હું આગળ ચાલું. અને પ્રભુએ એના માટે, પ્રભુના માર્ગમાં ચાલવા માટે પવિત્ર શાસ્ત્ર આપ્યું છે, મારા પગોને સારું તે અજવાળારૂપ છે, મારા માર્ગોને સારું તે દીવારૂપ છે. આને આધારે આપણે પ્રભુના માર્ગમાં આગળ ચાલવાની જરૂર છે. કેટલા બધા લોકો પવિત્ર શાસ્ત્ર તરફ બેદરકાર છે, કેટલા બધા લોકોને પવિત્ર શાસ્ત્ર પ્રત્યે વિશ્વાસ નથી, પ્રભુ પર વિશ્વાસ નથી. મારા માર્ગો હું પ્રભુને સોંપું, પ્રભુના માર્ગમાં હું આગળ વધું, એવી પ્રભુની ઈચ્છા છે. પ્રભુ કહે છે કે મારી પાસે જે કોઈ આવે છે એને હું કાઢી નહીં જ મૂકીશ. જે કોઈ મારી પાસે આવે એને પ્રભુ કદી કાઢી મૂકનાર નથી. પ્રભુ આપણો સ્વીકાર કરવા તૈયાર છે. જેવા છે એવા જ આપણે પ્રભુની પાસે પણ જવું જોઈએ. તો આપણે પ્રભુના માર્ગમાં ચાલવા માટે પવિત્ર શાસ્ત્રનો નિરંતર ઉપયોગ કરવો જોઈએ. અને બીજી વસ્તુ જે છે તે યિર્મિયા પ્રવચકનું પુસ્તક 7:22-24 કલમ. આપણે આપણા પાપ કબૂલ કરવાની બહુ જરૂર છે. પહેલું પગથિયું કન્ફેશન જો એની અંદર લખવામાં આવ્યું છે, યિર્મિયા પ્રવચકનું પુસ્તક 7:22-24 કલમ. કેમ કે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસે મેં તેઓને દહન્ય અર્પણ તથા યજ્ઞ વિશે કંઈ કહ્યું નહોતું તથા આજ્ઞા આપી નહોતી, પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે મારું સાંભળો અને હું તમારો દેવ થઈશ ને તમે મારા લોક થશો. તમારું હિત થાય માટે જે માર્ગ મેં તમને ફરમાવ્યો તે સર્વ માર્ગોમાં તમે ચાલો. પરંતુ તેઓએ સાંભળ્યું નહીં ને કાન ધર્યો નહીં, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા, તેઓ પાછા હઠ્યા, પણ આગળ ગયા નહીં. અને પછી આગળ યિર્મિયા પ્રવચકનું પુસ્તક 14મો અધ્યાય 7 અને 9મી કલમ, યિર્મિયા પ્રવચકનું પુસ્તક 14મો અધ્યાય 7 અને 9મી કલમ, એમ લખવામાં આવ્યું છે, હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તો પણ તારા નામની ખાતર ક્ષમા કર, કેમ કે અમે વારંવાર પાછા હટ્યા છે, તારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે, પણ હે યહોવા, તું અમારી વચમાં છે અને તારા નામથી અમે ઓળખાયા છે, અમારો ત્યાગ ના કર. કબૂલાત, કન્ફેશન, પાપની કબૂલાત બહુ જરૂરી છે. તો પ્રભુના માર્ગમાં જીવન આગળ ચલાવવાને માટે પ્રભુના મૂલ્યવાન વચનોનો સહારો લેવો બહુ જરૂરી છે. અને એ દ્રઢ નિશ્ચય આપણે કરીએ આ વર્ષમાં કે પ્રભુ, હું તારા માર્ગમાં આગળ વધીશ, તું તારા રસ્તાઓ વિશે મને શીખવ, તું તારા માર્ગ મને બતાવ પ્રભુ. અને જો નીતિવચન 3:6 કેટલું સરસ વાક્ય છે, નીતિવચન 3:6 વાંચો હરીશભાઈ, નીતિવચન પુસ્તક 3:6 કલમ. પ્રભુની આણ આપણે સ્વીકારીએ, પ્રભુ આપણા રસ્તા સીધા કરશે, આપણને એના સનાતન માર્ગમાં દોરી જશે. મારામાં જો કંઈ અન્યાય હોય, મારામાં જો કંઈ પાપ હોય, તો પ્રભુ તું મને કહેજે, મને સનાતન માર્ગમાં ચલાવજે. તો બે અગત્યની વસ્તુ છે પ્રભુના માર્ગમાં આગળ ચાલવા માટે. પવિત્ર શાસ્ત્રનું રાતને દિવસ મનન કરવું, એના વચનો પર વિશ્વાસ કરવો, કમિટમેન્ટ આપણે કરીએ, દ્રઢ નિર્ણય કરીએ કે પ્રભુ આ વર્ષે 2010ની સાલમાં હું તારા માર્ગો અપનાવીશ, હું તારા માર્ગમાં આગળ વધીશ. અને એવું કમિટમેન્ટ કરીએ કે એને આપણે ચાલુ રાખીએ. ઘણીવાર આપણે રિઝોલ્યુશન કરીએ છીએ અથવા કોઈ સામાન્ય નિર્ણય કરીએ છીએ, પછી આપણે શેતાની પરીક્ષણ આ છે ને એ નિર્ણયને પડતો મૂકીએ છીએ, પાછા હતા ત્યાં ત્યાં ઠેરના ઠેર એવા આપણે થઈ છે એમ નહીં, પણ દ્રઢ નિશ્ચય કરીએ કોઈ પણ મુશ્કેલી આવે, પણ પ્રભુ હું તારા માર્ગમાં આગળ વધીશ અને પ્રભુ તું મને તે માટે બળ આપજે. તો કમિટમેન્ટ બહુ જરૂરી છે, નિર્ણય કરવો બહુ જરૂરી છે. અને નિર્ણય માટે કન્ફેશન, પાપની કબૂલાત. પહેલો યોહાનનો પહેલો પત્ર 1 અધ્યાય અને 9મી કલમ, હમણાં જયંતિભાઈ પ્રાર્થના કહ્યું, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવા અને સર્વન્યાયથી શુદ્ધ કરવા, તો વિશ્વાસો તથા ન્યાયી છે. કમિટમેન્ટ બહુ જરૂરી છે. ને એના સંદર્ભમાં મેં તમને પહેલો ઉડાવ દીકરાની વાત અંદર મેં શાસ્ત્ર વાંચનમાં લીધી, જ્યારે ઉડાવ દીકરો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો, પાપોમાં સંડોવાયેલો હતો અને દુર્વાસનાઓથી ભરેલો હતો, અને જ્યારે એને બધું ખલાસ થઈ ગયો એના જીવનનું, ત્યારે એણે એના બાપને યાદ કર્યો અને પછી શું કહે છે, હું મારા બાપની પાસે જઈશ. જવું એટલે કમિટમેન્ટ, માર્ગમાં ચાલવાની વાત, કમિટમેન્ટ, જઈશ અને મારા બાપને કહીશ. કહીશ એટલે કન્ફેશન, કહીશ, પાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. અને આપણે જોઈએ છે કે બાપ તો તૈયાર જ હતો, બાપે તેનો સ્વીકાર કર્યો, એનો આવકાર કર્યો, મોટું જમણ રાખ્યું, એને સુંદર કપડાં પહેરાવીને સ્વીકાર કર્યો. આપણે જેવા છે તેવા જ જો પ્રભુની પાસે જઈએ, કન્ફેસ કરીએ આપણા પાપોને, આપણા અપરાધોને, તો પ્રભુ જરૂર આપણો સ્વીકાર કરવા માટે તૈયાર છે. તો આ બે અગત્યની વસ્તુઓ છે, બાઇબલનું અભ્યાસ સતત રાત દિવસ એનું મનન કરો, એના માર્ગોમાં ચાલો, કન્ફેશન આપણા પાપોની પ્રભુની આગળ કબૂલાત કરવી. લુકને લખેલી સુવાર્તા 10મો અધ્યાય 46 કે કદાચ 42 એ પહેલાં બારતીમાં આંધળાની વાત આવે છે, એ બધા આપણે જાણીએ છીએ. બારતીમાં આંધળો એ લોકોની કોઈના રસ્તા ઉપર બેઠો ભીખ માગતો હતો, જ્યારે એને ખબર પડી કે ઈસુ નાઝારી ત્યાં થઈને જાય છે, એટલે એ શું કરે છે, બૂમ પાડે છે, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર, વારંવાર બૂમ પાડે, બધા લોકો એને ધમકાવે છે. પછી એ શું કરે છે, પ્રભુ એની અરજ સાંભળે છે અને પછી કહે છે કે એને મારી પાસે લાવો કે છે. અને પછી એ આવે છે, પ્રભુ કદાપી નાસી જાય તો વલન વહેલો, કંઈક કપડું હશે, લુગડું મીટાળેલું તો કંઈક ભરાય તો પડી જાય તો લુગડું ફેંકી દીધું, પ્રભુની પાસે પહોંચી ગયો. પ્રભુ શું કહે છે, તારા માટે હું શું કરું એ માટે તારી શી ઈચ્છા છે. અને એ આંથળો શું કહે છે? પ્રભુ હું દેખતો થાવ, જા તારે વિશ્વાસ છે, તને બચાવ્યો છે અને તારે એ દેખતો થાય છે. વાલા ભાઈ બહેનો, જો 2009 સાલમાં જો આપણી આંખો, આપણી દ્રષ્ટિ બંધ થઈ ગયેલી છે, જો આપણે એને ફોલો થઈ શક્યા નથી, તો પ્રભુ આપણને એલાન કરે છે, પ્રભુની પાસે આપણે જઈએ. અને જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણો આત્મિક અંધાપો દૂર કરે છે. પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ 2000 સાલમાં જ્યારે તમે મારી મુલાકાત લેવાનાર છો, જ્યારે તમે મને મળવા આવનાર છો, તમે મને પ્રશ્ન કરશો તાર માટે હું શું કરું, તારી શી ઈચ્છા છે, તો આપણે પ્રભુને કહીએ કે પ્રભુ મારો આત્મિક અંધાપો તમે દૂર કરો, પ્રભુ મને આત્મિક દ્રષ્ટિ આપો કે જેથી તારા મૂલ્યવાન વચનો હું વાંચી શકું, તે વિશે હું વિચાર કરી શકું. આત્મિક અંધાપો દૂર કરવો બહુ જરૂરી છે. 2010 સાલમાં આપણે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. હવે વાલા ભાઈ બહેનો, પ્રભુની સાથે, પ્રભુની માર્ગમાં આગળ આપણે ચાલવાનું છે. જ્યારે પ્રભુના માર્ગમાં આપણે આગળ ચાલીએ છીએ ત્યારે આપણે વધસ્તંભને મળીએ છીએ. કપરો માર્ગ છે, પણ આપણે 3 નિર્ણય કર્યો છે, કમિટમેન્ટ, સ્ટ્રોંગ કમિટમેન્ટ. જ્યાં આગળ શાંતિ છે, જ્યાં આગળ આશા છે, જ્યાં આગળ પાપની માફી છે, જ્યાં આગળ ઉદ્ધાર છે, જ્યાં અનંત જીવનની ખાતરી છે, એ માર્ગ તરફ આપણે આગળ ચાલવાનું છે. અને ભાઈ બહેનો, નહીં ચાલીએ તો શું થશે? ઉત્પત્તિનો 19મો અધ્યાય જુઓ. ઉત્પત્તિનો 19મો અધ્યાય, અને ત્યાં આગળ પેલી વાત આવે છે ને, સદોમનો ગમોરા. નહીં, એટલા બધા ભ્રષ્ટ થઈ ગયેલા, એટલા બધા મલિન થઈ ગયેલા કે પ્રભુ એમનો નાશ કરવા માગતા હતા. અને 2 દૂતો પ્રભુ મોકલે છે સદોમમાં, લોટના ઘેર. પ્રભુએ લોટને એક ન્યાયી માણસ તરીકે એને એના કુટુંબને જોયા, અને 2 દૂતો ત્યાં આગળ આવે છે, રાત પાસો ત્યાં કરે છે. વાંચો 19મો અધ્યાય ઉત્પત્તિનો, અને એમાં બધી વસ્તુઓ છે. અને પછી એમને કહે છે, સવારે વહેલા માણસ્ક ઉઠે છે, અને પછી એમના હાથ પકડે છે અને કહે છે, ચાલો ચાલો આગળ તમે ચાલ્યા જાઓ. બહાર લઈ જાય છે, નગરની બહાર, સદોમ નગરની બહાર, અને કહે છે, તમે બહાર આગળ સીધા સીધા ચાલ્યા જાઓ. હવે તે વખતે 2 જણા એવા હતા, એટલે કે લોટ, લોટની પત્ની અને 2 દીકરી. તો 2 દીકરીઓના 2 પતિઓ એવા હતા કે તેમણે આ વાત હસવા જેવી લાગી, અને તેઓ એ આગળ જવાનું માંડી વાળ્યું અને એમનો નાશ થઈ ગયો. નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ પ્રભુમાં જેઓ આગળ વધવા માંગે છે એના માટે તે દેવનું સામર્થ્ય છે. કેટલા બધા લોકોને વધસ્તંભનું મહત્વ, વધસ્તંભનું સામર્થ્ય આજે સમજાતું નથી. દુનિયામાં કેટલા બધા લોકો એવા છે કે નાશના માર્ગે આગળ વધી રહ્યા છે. નાશ પામનારાઓને તે વધસ્તંભનું કોઈ મહત્વ નથી, પણ તારણ પામનારાઓને માટે તો એક સામર્થ્ય રૂપ છે. આ દિવસોમાં, આ નવા વર્ષમાં આપણે આગળ વધીએ. અને જો ના વધ્યા તો, જો મેં કહ્યું ને, 2 જણા નાશ થઈ ગયો સદોમનું, અને એમાં તો વાંચો તો શું કહ્યું, પ્રભુએ કહ્યું કે જો 10 માણસ મળશે તો એ કહે છે, હું સદોમ તારો નાશ નહીં કરું, ગમોરા તારો નાશ નહીં કરું. પણ ના મળ્યા, સદોમનો ગમોરાનો કંદકથી નાશ કરવામાં આવ્યો. અને જો તમે યિર્મિયાનું પ્રવચકનું પુસ્તક વાંચો 5મો અધ્યાય, તો ત્યાં આગળ પણ એ જ વાત છે યરુસાલેમ માટે. યરુસાલેમ, 1 માણસ મળશે ન્યાય, પ્રભુના સત્ય માર્ગમાં ચાલનારો, યરુસાલેમ તારો નાશ નહીં કરો. પણ ના મળ્યો. અને આપણે જોઈએ છીએ કે યરુસાલેમ કેટલું મોટું ભવ્ય મંદિર સુલેમાન રાજાએ બાંધ્યું, 1100 બધા થયા, અને પછીથી એની અંદર પ્રભુ નિરંતર વાસ કરતા હતા. બરાબર ને? પ્રભુનો હર હંમેશ એમાં વાસ રહ્યો. આ બધી વસ્તુઓ તમને 1 રાજા 9મો અધ્યાય 3 કલમમાં જોવા મળે છે. અને એમાં લખ્યું છે કે આ તારા મંદિરને મારું નામ તે મારા સદા રાખવા સારું મેં પવિત્ર કર્યું છે, મારી દ્રષ્ટિ તથા મારું હૃદય નિરંતર ત્યાં રહેશે. પ્રભુની હાજરી, અને આપણે દાનિયેલ પ્રવચકના પુસ્તકમાં વાંચીએ છીએ કે દાનિયેલ પ્રભુનો સેવક હતો અને એના ઘરની ઓરડીની બારીઓ તે ત્યાં કે યરૂશલેમ મંદિર તરફ ઉઘડતી હતી અને પ્રાર્થના કરીને એને સાંભળી સિંહોના બિલમાંથી એમનો અજાયબ જીવો છુટકારો કર્યો અને લોકોની સમક્ષ સાક્ષી પૂરી, લોકોએ સાક્ષી પૂરી કે તમારો જ દેવ અચળ દેવ છે, તમારો જ દેવ સાચો દેવ છે. એ મંદિર કે જ્યાં આગળ પ્રભુએ પોતાનું નામ રાખ્યું, એ મંદિરને તે લોકો ભૂલી ગયા. એ મંદિરની તે લોકોએ જાળવણ કરીને પાછા હટી ગયા. અને આપણે જાણીએ છીએ નમુખ્યાત નિસાર ત્યાં આગળ ચડી આવ્યો અને મંદિરનો નાશ કર્યો, કોટ તોડી નાખ્યો અને બધા કિંમતી પાત્રો બધી વસ્તુ હણી ગયો અને ગુલામ તરીકે લોકો લઈ ગયો, કેટલાય માણસોને મારી નાખ્યા અને નાશ કરી નાખ્યો. કેમ? કારણ કે પ્રભુના વિધિઓ તેઓએ પાળ્યા નહીં, પ્રભુના માર્ગમાં તેઓ ચાલ્યા નહીં, પ્રભુની આજ્ઞાનું તેમણે ઉલ્લંઘન કર્યું. જે મંદિરની તેમણે જાળવણી કરી છે, જે મંદિરમાં પ્રભુનો પવિત્ર કરાર કોષ મૂકવામાં આવેલો, એ મંદિરને આવી દુર્દશા થઈ. કેમ? કારણ કે તેઓ જીવનમાં પાછા હટ્યા. તો લોટ અને તેની પત્ની અને તેની બે દીકરીઓ આગળ જાય છે કે તમે પાછળ વળી ન જોશો, જો પાછા જોશો તો નિત્ય ચોક્કસ તમારો નાશ થઈ જશે. અને આપણે જોઈએ છે કે સદમ ને ગમોરા ગંધકને આગ ભરશે અને મોટી જ્વાળાઓ કદાપી નીકળતી હશે અને મોટા ભડકા અને મોટા ધડાકા થતા હશે અને લોકોની છીચિયા રહ્યો અને એમને પેલે લોટની સ્ત્રીને એનું ઘર યાદ આવ્યું હશે. લાઈનો છે, નજર કરી લો પાછળ શું થઈ રહ્યું છે. અરે મારો દેશ, અરે મારું ગામ, અરે મારું ઘર, અરે મારા લોકો. સહેજ પાછળ વળીને જોયું, ખારનો થાંભલો થઈ ગયો, ત્યાં ત્યાંનો નાશ થઈ ગયો. આગળ જવાનું, આગળ જાઓ, આગળ જાઓ, સામી દ્રષ્ટિ રાખો. સામી દ્રષ્ટિ ના રાખી પણ પછવાળે જોયું, ખારનો થાંભલો થઈ ગઈ. વાલા ભાઈ બહેનો, 2010ની સાલમાં આપણું દ્રષ્ટિબિંદુ ક્યાં છે? આપણું દ્રષ્ટિબિંદુ શું વૃદ્ધાશ્રમ તરફ છે કે શું આપણે પાછળ જોઈ રહ્યા છે? શું આપણે આગળ જોઈએ છે કે પાછળ પડ્યા છે? જો આપણે પાછળ પડ્યા છે તો આપણો નાશ થનાર છે. પ્રભુ આપણને તક આપી છે કે પ્રભુના માર્ગમાં આપણે આગળ વધીએ. હવે એક નાની ઘટના લગભગ 40-50 વર્ષ પહેલાં બનેલી, મેં એકવાર અહીંથી કહેલી પણ ફરીથી અને જ્યારે રિપીટ કરું છું કે વડોદરા જિલ્લો અને બોરસદ તાલુકો ખેડા જિલ્લો ત્યાં આગળથી એક બહુ મોટી નદી પસાર થાય છે, મહીસાગર નામ આપ્યું છે. કારણ કે બહુ મોટી નદી છે ને, બધા ડુંગરો અને એવી ડુંગરોમાંથી પસાર થતી ભારે મોટી નદી છે. હવે તમે જાણો છો કે એ નદી તે ખંભાતના અખાતને મળે છે, બહુ મોટો દરિયો, અને દર પૂનમે અથવા તો જ્યારે એમાં ભરતી આવે દરિયામાં ત્યારે એના પાણી બહુ વેગથી એ નદીના મુખમાં આગળ ધકેલાય, માઇલ બે માઇલ સુધી બહુ જ મોટા પ્રવાહથી એ પાણી આગળ વધી જાય અને પછી ધીમે ધીમે પાણી ઓસરે ઓસરે ઓટા આવે ત્યારે ધીમે ધીમે ઓસરે એક ઝડપથી એટલા જ ઝડપથી એ પાછા ના ઉતરે. તો એક બહુ મોટી માછલી, વિશાળકાય માછલી એ પાણીના પ્રવાહમાં ખેંચાઈ આવી અને નદીમાં આગળ ધકેલાઈ ગઈ. અને પછી એવું થયું કે પેલી ઓટા એટલે પાણી ધીમે ધીમે ઉતરી ગયા, પેલી માછલી તો સપડે ગઈ, હલવાઈ ગઈ, હવે એનાથી તો પાછળ જવાય નહીં. અને કહે છે કે ત્રાળ પાડે અને ચિચ્યારો કરે, ગાંવ બે ગાંવ સુધીના કાંઠા પરના લોકો બધા ભેગા થઈ ગયા અને જોયું, માછલી આખરે તરફડીને મરી ગઈ. અને પછી એ માછલીને ગવર્મેન્ટના લોકોએ સાફ કરી, વૈજ્ઞાનિક રીતે એમાં જે કંઈ દવા વગેરે ભરવા સુધી ભરી અને પછી વડોદરાના મ્યુઝિયમમાં એને ગોઠવવામાં આવ્યું. માનું છું કે આપણો આ જે દેવળ છે એનાથી 1.5 ગણી લંબાઈવાળા 2 રૂમ છે, 2 રૂમમાં માં એટલું મોટું એનું હાડપિંજ છે ત્યાં મ્યુઝિયમમાં મૂકવામાં આવેલું છું. માનું છું કે હેરિસભાઈ તમે જોયું હશે, બરાબર. એ આજે પણ છે ને ત્યારે જ્યારે આપણે આ માછલી વિશાળકાય માછલીને જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે જગત નિયંતા આપણો પ્રભુ કેટલો બધો મહાન છે, એના હાથે કેટલી મોટી મોટી વસ્તુઓ પ્રભુએ બનાવી છે. ગ્રહો તારા નક્ષત્ર તો બધું છે, આપણે જોઈએ છીએ, પણ આપણે પાસે કોઈ એવું છે નહીં દૂરબીન કે બરાબર આપણે જોઈએ. પણ આ તો તમે મ્યુઝિયમમાં જાઓ તમને ખ્યાલ આવે કેટલી મોટી વાત. પણ આ તો નાના નાની માસ છે, એનાથી મોટા જળચર પ્રાણી. મારો પોઈન્ટ અહીંયા આગળ એ છે કે એ માછલી કોઈ પણ કારણોસર એનો માર્ગ ભૂલી ગઈ. એનો માર્ગ તો દરિયાના ઊંડા પાણીના પ્રવાહોમાં હોવો જોઈએ, પણ કોઈ પણ કારણસર એ માર્ગ ભૂલી ગઈ ને ખોટા રસ્તે વળી ગઈ. અને જે ખોટો રસ્તો હતો એ રસ્તો એને નાશના માર્ગે લઈ ગયો. એ માછલી મૃત્યુ પામી. વાલા ભાઈ બહેનો, 2010ની સાલમાં આપણે આપણો માર્ગ બદલીએ, જો આપણે ભૂલા પડ્યા છે, જો આપણે અવળા રસ્તે ચડ્યા છે, તો જો સમય છે, પ્રભુ આપણી પાસે આવે છે, આવવાનો છે, અને આપણને પૂછવા માગે છે કે તારા માટે હું શું કરું, તારી શી ઈચ્છા છે. પ્રભુને કહે, પ્રભુ તો તારા રસ્તા વિશે મને શીખવ, તારા માર્ગમાં મને ચલાવ. જ્યારે આપણે આપણા માર્ગો પ્રભુને સોંપી દઈએ છીએ ત્યારે એ, અને આ પ્રભુ પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે ફળીભૂત થઈએ છીએ. અને મારા ભાઈ બહેનો, મેં કહ્યું એમ, આપણે હંમેશા વધસ્તંભ તરફ સીધી નજર રાખીએ. જો લૂકને લખેલી સુવાર્ત 9:62 કલમ, લૂકને લખેલી સુવાર્ત 9:62 કલમ, એરએસપી જરા વાંચો, લૂક 9:62 કલમ. હળ પર હાથ દીધા પછી એ ખેડનાર માણસ જો પછવાડે જુએ, જો સીધા ચાસ નહીં પડે, સારી રીતે ખેતર નહીં ખેડી શકે, સારી વાવણી નહીં થાય, સારી ઉપજ નહીં થાય, એણે સામે જોવું પડે. જો પાછળ જોવે એ દેવના રાજ્યને યોગ્ય નથી. વાલા ભાઈ બહેનો, મારી અને તમારી આપણે સર્વની ઈચ્છા છે કે પ્રભુ આપણને એના રાજ્યના ભાગીદાર બનાવે, એના રાજ્યના વારસદાર બનાવે. પણ શરત છે આપણે વધસ્તંભની તરફ આપણે સામે મીટ માંડીએ, આપણે સત્તાની બાબતો અને તેની કુયુક્તિઓથી સાવધ રહે. પરીક્ષણ પર જય પામવા માટે પ્રભુ આપણને બળ પૂરું પાડનાર છે, અને પ્રભુના માર્ગમાં આગળ ચાલીએ. છેલ્લે હબાકૂકનું પુસ્તક 3 અધ્યાય અને 19 કલમ, છેલ્લો અધ્યાય અને છેલ્લી કલમ. યહોવા મારું બળ છે, તે મારા પગ હરણીઓના જેવા ચપળ કરે છે, તે મને ઊંચ સ્થાન ઉપર સ્થાપિત કરશે. પ્રભુ આપણું બળ છે. હરણી, હરણ તો તમે આપણે બધાએ જોયું છે, પાતળા પાતળા પગ હોય, પણ એવા મજબૂત સ્નાયુ હોય કે એવું નાસી જાય કે મોટે ભાગે શિકારીના હાથમાં ના આવે, ભાગ્ય જેવું બને કે એ ઝડપાઈ જાય. પ્રભુ એ જ કહે છે આપણને કે આપણે આપણા માર્ગોમાં સતત ચાલતા રહીએ. જે નિર્ણય આપણે કર્યો છે પ્રભુ તારા માર્ગમાં ચાલે, એમાં કોઈ પણ મુશ્કેલી આવે, પણ આપણે સતત ચાલતા રહે. અને જ્યારે આપણે પ્રભુના માર્ગમાં સતત ચાલતા રહીશું ત્યારે એ આપણને એના ઊંચ સ્થાનોમાં સ્થાપશે, એ આપણને તેના રાજ્યના ભાગીદાર કરશે. પ્રભુ કહ્યું છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. પ્રભુ આપણા માટે જરૂર જગ્યા તૈયાર કરવા માગે છે, અને એ જગ્યાના વારસ થવા માટે આપણે શું કરવાનું છે. પ્રકટીકરણ 21:7 જો, પ્રકટીકરણ 21:7, જે જીતે છે તેને દેવના રાજ્યનો વારસો મળશે. જે જીતે છે, એ આ જીવનની દોડ આગળ વધે છે, જીતે છે તેને દેવના રાજ્યનો વારસો મળશે. અને છેલ્લે તિમોથીને પત્ર, 2 તિમોથી 1:12 કલમ હું જ વાંચું છું. 2 તિમોથી 1:12, જ્યારે આપણે દ્રઢ નિર્ણય કરીએ છીએ પ્રભુના માર્ગમાં ચાલવાનો, ત્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે પ્રભુ શું કહે છે, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો છે, એટલે આપણો દેવ, જીવતો દેવ, તેને હું ઓળખું છું. જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ સતત, ત્યારે આપણે એને ઓળખીએ છીએ, અને મને ભરોસો છે કે તેને સોંપેલી મારી અનામત, અનામત એટલે ખાસ વસ્તુ, કયું, પેલી સીટ રાખી છે પ્રભુએ મારા ને તમારા માટે, પણ એમને એમ નહીં સીટ મળે, બરાબર ને, એની શરતો છે, એનું પાલન કરવું પડે. તે મારી અનામત તે દાડા સુધી, તે દાડા એટલે આપણું જ્યારે અંત આવે, પ્રભુ આપણું આપણું તેડું આપણે મોકલે ત્યાં સુધી તે સાચવી રાખવાને શક્તિમાન છે. કેટલું સરસ વાક્ય છે. અંગ્રેજીમાં આવું કંઈક કહેવાય છે, આઈ નો હુમ આઈ હેવ બિલીવડ એન્ડ આઈ એમ પરસ્વેડેડ ધેટ હી ઇઝ એબલ ટુ કીપ ધેટ વિચ આઈ હેવ કમિટેડ અન ટુ હિમ અગેન્સ્ટ ધેટ ડે. મને વિશ્વાસ છે કે મારી સીટ ત્યાં સાચવી રાખશે. ક્યારે? જ્યારે આપણે પ્રભુના માર્ગમાં પગ મૂકીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ, વધસ્તંભ તરફ મુખ રાખીએ છીએ. વાલા ભાઈ બહેનો, પ્રભુની એવી ઈચ્છા છે કે 2010ની સાલમાં આપણે પ્રભુના માર્ગમાં આગળ વધીએ, દ્રઢ નિર્ણય કરીએ, સ્ટ્રોંગ કમિટમેન્ટ, કન્ફેશન કરીએ, કબૂલાત કરીએ, મેં આકાશ સામે તથા તારી આગળ પ્રભુ પાપ કર્યું છે, મને માફ કર, કન્ફેશન કરીએ અને પ્રભુના મૂલ્યવાન વચનોનો હર હંમેશ પ્રત્યેક પળે ઉપયોગ કરીને જીવનમાં આગળ વધીએ. જંદાવતો છે, મુશ્કેલીઓ છે, ઘણા પ્રશ્નો છે, ઘણું બધું છે દુનિયામાં, નાશને માર્ગે જઈ રહ્યું છે, પરંતુ પ્રભુએ આપણને પસંદ કર્યા. મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો. મેં પ્રભુ કહે છે, પ્રભુ શું કહે છે, મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે, તમે જઈને ફળ આપો. એ આપણા હકમાં પ્રભુ પૂર્ણ કરે માટે હર હંમેશા આપણે જાગૃત રહીએ. આમેન.